એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે ખરેખર દુનિયાભરમાં બહુ ચર્ચા જગાવી હતી.
હા, અને હજુ પણ જગાવે છે.
બિલકુલ. પુસ્તક છે ફ્રાન્સિસ ફુકુયામાનું ધી એન્ડ ઓફ હિસ્ટ્રી એન્ડ ધ લાસ્ટ મેન. ગુજરાતીમાં કહીએ તો ઇતિહાસનો અંત અને છેલ્લો માણસ.
ચોક્કસ. આ પુસ્તક છે ને, એનો સમયગાળો બહુ રસપ્રદ છે. 1992માં આવ્યું, બરાબર, જ્યારે શીત યુદ્ધ પૂરું થઈ રહ્યો હતો. બર્લિનની દિવાલ પડી ગઈ હતી.
હા, આખો માહોલ બદલાઈ રહ્યો હતો.
એવા સમયે ફુકુયામા આવે છે અને એક મતલબ બહુ જ મોટો દાવો કરે છે કે પશ્ચિમી ઉદાર લોકશાહી જે છે એ જ માનવજાતિની વૈચારિક સફરનો અંત છે, ફાઇનલ ડેસ્ટિનેશન.
એટલે કે આનાથી સારો કોઈ રાજકીય વિચાર હવે શક્ય નથી.
બરાબર. હવે આના પર તો પછી બહુ મોટી ચર્ચા થવાની જ હતી, અને થઈ પણ.
અને એ જ વાત છે ને, આજે પણ જુઓ, લગભગ 30 વર્ષ પછી દુનિયા કેટલી બદલાઈ ગઈ છે. લોકશાહી સામે નવા પડકારો છે, અલગ અલગ શાસન પદ્ધતિઓ ફરી માથું ઉંચકી રહી છે.
હા, ચીનનું મોડેલ જુઓ, રશિયા જુઓ, બીજે પણ રાષ્ટ્રવાદનો ઉદય.
બરાબર. તો આવા સમયે ફુકુયામાના આ વિચારો, ભલે આપણે એનાથી સહમત હોઈએ કે ન હોઈએ, એની ચર્ચા કરવી બહુ જરૂરી બની જાય છે. શું ખરેખર ઇતિહાસ કોઈ એક દિશામાં જ જાય છે? શું ઉદાર લોકશાહી છેલ્લો મુકામ છે? આ બધા સવાલો પર આજે આપણે થોડી ઊંડી વાત કરીશું.
ચોક્કસ. તો શરૂઆત કદાચ લેખકથી કરવી જોઈએ. કોણ છે આ ફ્રાન્સિસ ફુકુયામા?
હા, એ જરૂરી છે. ફુકુયામા એક અમેરિકન રાજકીય વૈજ્ઞાનિક છે, રાજકીય અર્થશાસ્ત્રી પણ છે, અને લેખક તરીકે તો જાણીતા છે જ. સમકાલીન રાજકીય વિચાર પર એમનો ઘણો પ્રભાવ રહ્યો છે.
એમની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ છે. એ ખાલી એકેડેમિક નથી.
ના, બિલકુલ નહીં. હાર્વર્ડમાંથી પોલિટિકલ સાયન્સમાં પીએચડી કરી, અને એ પણ કોનીની છે, સેમ્યુઅલ પી હન્ટિંગ્ટન.
ઓ, ક્લેશ ઓફ સિવિલાઇઝેશન્સ વાળા.
હા, એ જ. એટલે વૈચારિક રીતે પાયો મજબૂત, પણ પછી એમને રેન્ડ કોર્પોરેશન જેવી થિંક ટેન્કમાં કામ કર્યું, અમેરિકન સરકારના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કર્યું, એટલે નીતિ નિર્માણનો અનુભવ પણ ખરો.
એટલે થિયરી અને પ્રેક્ટિસ બંનેનો અનુભવ આ જ એમના વિચારોને થોડો અલગ બનાવે છે, અને એમના પર હેગલનો બહુ પ્રભાવ છે, નહીં?
હા, જર્મન ફિલોસોફર GWF હેગલ અને બીજા એક રશિયન ફ્રેન્ચ ફિલોસોફર એલેક્ઝાન્ડ્રે કોજેવ. હેગલનો પેલું વિચાર કે ઇતિહાસ રેન્ડમ નથી, પણ એક તાર્કિક પ્રક્રિયા છે જે સ્વતંત્રતા તરફ જાય છે.
એ જ વિચાર ફુકુયામા પકડે છે.
બરાબર. એટલે ફુકુયામા ખાલી અર્થતંત્ર કે લશ્કરી તાકાતની વાત નથી કરતા. એ કહે છે કે ઇતિહાસને ચલાવનારું અસલી બળ તો વિચારો છે, અને સાથે સાથે માણસની એક ઊંડી મનોવૈજ્ઞાનિક જરૂરિયાત,
પેલી ઓળખની વાત.
હા, પોતાની ગરિમા, પોતાના અસ્તિત્વની ઓળખ, રેકગ્નિશન મેળવવાની ઈચ્છા. એના માટે એ ગ્રીક શબ્દ વાપરે છે, થાઇમોસ. થાઇમોસ. આ પુસ્તક પહેલાં એમણે 1989માં એક લેખ લખ્યો હતો, ધી એન્ડ ઓફ હિસ્ટ્રી. એણે જ ખળભળાટ મચાવેલો. આ પુસ્તક એનું જ વિસ્તરણ છે.
તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. શું કહેવા માંગે છે ફુકુયામા આ ઇતિહાસનો અંત દ્વારા?
એમનો મુખ્ય તર્ક એ છે કે માનવ ઇતિહાસ કોઈ આમતેમ ભટકતી નદી નથી, પણ એક દિશામાં વહેતો પ્રવાહ છે, એક ઉત્ક્રાંતિ છે. અને જેમ વિજ્ઞાન પ્રગતિ કરે છે, એમ સમાજની રાજકીય અને આર્થિક વ્યવસ્થા પણ એક ચોક્કસ અંત તરફ વિકસી રહી છે.
અને એ અંત એટલે?
એ અંત એટલે પશ્ચિમી શૈલીની ઉદાર લોકશાહી અને મુક્ત બજાર અર્થતંત્ર.
અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ઇતિહાસનો અંત એટલે ઘટનાઓ બનતી બંધ થઈ જશે એવું નથી.
ના, બિલકુલ નહીં. યુદ્ધો થશે, રાજકારણ ચાલશે, આર્થિક સંકટ આવશે, બધું થશે. ફુકુયામાનું મતલબ છે માનવજાતિની વૈચારિક ઉત્ક્રાંતિનો અંત. એટલે કે સમાજ અને સરકારનું શ્રેષ્ઠ સ્વરૂપ કયું હોઈ શકે એ મૂળભૂત સવાલ પર જે મોટા આઈડિયોલોજીકલ યુદ્ધો હતા,
જેમ કે રાજાશાહી વિરુદ્ધ લોકશાહી કે પછી ફાસીવાદ, સામ્યવાદ.
હા, એ બધામાં ઉદાર લોકશાહી જીતી ગઈ છે. હવેનો કોઈ ગંભીર, વ્યવસ્થિત અને સાર્વત્રિક રીતે લાગુ પાડી શકાય એવો વૈચારિક હરીફ બચ્યો નથી. આ એમનો મુખ્ય દાવો છે.
બહુ મોટો દાવો છે. આના માટે કારણો શું આપે છે?
મુખ્યત્વે બે કારણો આપે છે. પહેલું કારણ ભૌતિક જેવું છે. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો તર્ક.
એ કેવી રીતે?
જો વિજ્ઞાન સતત આગળ વધે છે, રોકાતું નથી. એ નવી ટેકનોલોજી લાવે છે. આ ટેકનોલોજી લશ્કરી સ્પર્ધા માટે જરૂરી બને છે, એટલે બધા દેશોએ અપનાવવી પડે છે. બીજું, આધુનિક જટિલ અર્થતંત્રને ચલાવવા માટે જોવા જઈએ તો મુક્ત બજાર જેવી વ્યવસ્થા વધુ કાર્યક્ષમ સાબિત થઈ છે.
એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી બધા સમાજોને એક પ્રકારના આધુનિકીકરણ અને આર્થિક મોડલ તરફ ધકેલે છે.
બરાબર. પણ બીજું કારણ જે ફુકુયામા માટે વધુ અગત્યનું છે એ છે પેલો ઓળખ માટેનો સંઘર્ષ, પેલો થાઇમોસ.
હા, હેગલ પાસેથી લીધેલો વિચાર કે માણસ ખાલી પેટ ભરવા નથી જીવતો, એને પોતાની વેલ્યુ, પોતાની ડિગ્નિટીની સ્વીકૃતિ જોઈએ છે.
એકદમ. ઇતિહાસ જુઓ તો મોટાભાગના સંઘર્ષો આ જ ઓળખ કોને મળશે, કેવી રીતે મળશે એના માટે થયા છે. રાજાશાહીમાં રાજાને જ બધી ઓળખ મળે, બાકીના દબાયેલા રહે. સરમુખત્યારશાહીમાં પણ એવું જ. એટલે આ સિસ્ટમ લાંબો સમય નથી ચાલતી.
તો ઉદાર લોકશાહી આનો ઉકેલ કેવી રીતે લાવે છે?
એ લાવે છે સાર્વત્રિક અને પારસ્પરિક ઓળખ, યુનિવર્સલ એન્ડ રિસિપ્રોકલ રેકગ્નિશન દ્વારા. કાયદો બધા નાગરિકોને સમાન ગણે છે, સ્વતંત્ર ગણે છે. હું તમારી ગરિમા સ્વીકારું, તમે મારી, અને કાયદો બંનેનું રક્ષણ કરે. આનાથી પેલી મૂળભૂત માનવીય જરૂરિયાત થાઇમોસ સંતોષાય છે.
એટલે વૈચારિક રીતે આ સૌથી સંતોષકારક વ્યવસ્થા છે. પણ પછી પેલી છેલ્લા માણસની વાત આવે છે, નહીં?
હા, એ જ તો પુસ્તકનો સૌથી ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ છે. ફુકુયામા અહીં નિચ્છેનો ઉલ્લેખ કરે છે. નિચ્છેએ ચેતવણી આપી હતી કે જો સમાજ બહુ સુરક્ષિત, બહુ આરામદાયક થઈ જશે સંઘર્ષ વગરનો,
તો માણસ છેલ્લો માણસ બની જશે.
બરાબર. એવો માણસ જે ભૌતિક રીતે સુખી છે, સુરક્ષિત છે, પણ એનામાં કોઈ મોટો જુસ્સો નથી, કોઈ મહાનતાની ઝંખના નથી, જોખમ લેવાની વૃત્તિ નથી, પેલો થાઇમોસ જાણે ઠંડો પડી ગયો છે. એની ચિંતા બસ પોતાની નાની સુખ સગવડ અને સલામતી.
અને ફુકુયામા પૂછે છે કે શું આવું ભવિષ્ય ખરેખર સારું છે? શું આ સફળતા એક પ્રકારની આધ્યાત્મિક ખાલીપો નથી લાવતી? આ ખરેખર વિચારવા જેવી વાત છે.
ચલો અને થોડું પ્રકરણવાર જોઈએ. પુસ્તકની શરૂઆતમાં ફુકુયામા સાર્વત્રિક ઇતિહાસના વિચાર પર પાછા ફરે છે. 20મી સદીની નિરાશા પછી પણ એ કહે છે કે ઇતિહાસમાં એક દિશા છે, માનવ સ્વતંત્રતા અને ગરિમાની ઓળખ તરફની.
પછી આવે છે ઇતિહાસનું પહેલું એન્જિન, આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી. એ કેવી રીતે સમાજોને એકસરખા બનાવે છે? લશ્કરી સ્પર્ધા દ્વારા, આર્થિક કાર્યક્ષમતા દ્વારા. સોવિયત યુનિયન જેવી સિસ્ટમ કેમ ફેલ ગઈ એની વાત.
બરાબર. પછી આવે છે પુસ્તકનું હૃદય, ભાગ 3, ઓળખ માટેનો સંઘર્ષ. અહીં થાઇમોસની વાત ઊંડાણપૂર્વક થાય છે. હેગલના માસ્ટર સ્લેવ ડાયલેક્ટિકનો ઉપયોગ કરીને સમજાવે છે કે માણસને ફક્ત ભૌતિક જરૂરિયાતો નહીં પણ ઓળખ જોઈએ.
અને અહીં એ થાઇમોસના બે પાસા પણ રજૂ કરે છે. ઇસોથેમિયા એટલે કે સમાન ઓળખની ઈચ્છા, અને મેગલોથેમિયા એટલે કે શ્રેષ્ઠ તરીકે ઓળખાવાની ઈચ્છા. આ બહુ રસપ્રદ છે.
પછી ચોથા ભાગમાં એ બતાવે છે કે ઉદાર લોકશાહી આ બંને ઈચ્છાઓને કેવી રીતે સંતોષે છે. અમેરિકન અને ફ્રેન્ચ ક્રાંતિના સિદ્ધાંતો, સ્વતંત્રતા, સમાનતા એ કેવી રીતે સાર્વત્રિક અને પારસ્પરિક ઓળખ સ્થાપી.
અને એ દલીલ કરે છે કે ધાર્મિક કટ્ટરવાદ કે ઉગ્ર રાષ્ટ્રવાદ જેવા પડકારો ખરા અર્થમાં વૈચારિક વિકલ્પો નથી, કારણ કે તે સાર્વત્રિક ઓળખ નથી આપતા.
બરાબર. અને પછી છેલ્લો ભાગ, પાંચમો, છેલ્લો માણસ, જ્યાં આખી સફળતાની ઉજવણી પર પ્રશ્નાર્થ મૂકવામાં આવે છે. પેલો નિચ્છેનો વિચાર કે આરામ અને સુરક્ષા કદાચ માનવીય જુસ્સાને મારી નાખશે.
અને એ ભય પણ વ્યક્ત કરે છે કે આ છેલ્લા માણસની સ્થિતિમાંથી છટકવા માટે લોકો ફરીથી હિંસક સંઘર્ષો તરફ વળી શકે છે, જે ઉદાર વ્યવસ્થા માટે જ ખતરો બની જાય. આ દ્વિધા બહુ મહત્વની છે.
તો આટલી ચર્ચા પછી આ પુસ્તકમાંથી મુખ્ય કયા સંદેશો આપણે લઈ શકીએ? પહેલો તો એ જ કે ઇતિહાસ દિશાસૂચક છે, એ રેન્ડમ ઘટનાઓનો ઢગલો નથી.
હા, એનો એક તર્ક છે, એક અંત છે, સ્વતંત્રતા અને તર્કસંગતતા.
બીજો મુદ્દો એ બે એન્જિન, વિજ્ઞાન, ટેકનોલોજી અને થાઇમોસ, અને એમાં પણ ઓળખનું મહત્વ સૌથી વધારે છે. ત્રીજું એ દાવો કે ઉદાર લોકશાહી અંતિમ ઉકેલ છે, કારણ કે તે ઓળખની સમસ્યાનો સાર્વત્રિક અને પારસ્પરિક ઉકેલ આપે છે. આના પર મતભેદ હોઈ શકે, પણ આ એમનો મુખ્ય મુદ્દો છે.
ચોથું, વૈચારિક વિકલ્પો કેમ નિષ્ફળ ગયા, જેમ કે ફાસીવાદ અને સામ્યવાદ, એમની આંતરિક સમસ્યાઓ, ખાસ કરીને ઓળખના મુદ્દે.
અને પાંચમો, જે મને લાગે છે કે સૌથી વધુ યાદ રહેશે, એ છેલ્લા માણસની ચેતવણી કે સફળતા પોતે જ એક પડકાર બની શકે છે. શાંતિ અને સમૃદ્ધિ કદાચ આધ્યાત્મિક ખાલી બોલાવી શકે. શું આપણે ખાલી ભૌતિક સુખ માટે જીવીએ છીએ? આ સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર વિચારતા કરી દે.
હા, જેમ કે પેલો મૂળ વિચાર જ, આપણે ઇતિહાસના અંત પર છીએ, ઉદાર લોકશાહી અંતિમ સ્વરૂપ છે, મતલબ કે મોટી વૈચારિક લડાઈઓ હવે પૂરી.
બીજો પેલો ઓળખનો, ઓળખની ઈચ્છા માનવ સ્વભાવનો મૂળભૂત ભાગ છે જે ઇતિહાસને ચલાવે છે. આ બહુ ઊંડી વાત છે, આપણે ખાલી આર્થિક પ્રાણી નથી.
અને ત્રીજો, છેલ્લો માણસ, ઇતિહાસના અંતે માણસ આરામપ્રિયો, સુરક્ષિત હશે, પણ મહાન આકાંક્ષાઓ વગરનો. આ તો જાણે આપણા ભવિષ્ય માટે ચેતવણી છે.
ચોથો, શા માટે સરમુખટ્ટિયાશાહી નથી ટકતી? સાચી ઓળખ સમાન વ્યક્તિ દ્વારા જ મળે છે. માસ્ટર સ્લેવ સંબંધ મનોવૈજ્ઞાનિક રીતે અધૂરો છે.
અને પાંચમો, લોકશાહીની સાર્વત્રિક અપીલ. ઉદાર લોકશાહી એકમાત્ર એવી રાજકીય આકાંક્ષા છે જે વૈશ્વિક આકર્ષણ ધરાવે છે.
સાંસ્કૃતિક ભેદભાવ છતાં મૂળભૂત સિદ્ધાંતો બધાને આકર્ષે છે.
તો આ બધા વિચારો આજના સમયમાં કેવી રીતે લાગુ પડે? શું ફાયદો આ બધું સમજવાનું?
ઘણો ફાયદો છે. જેમ કે 90ના દાયકામાં જે લોકશાહીકરણ થયું એને સમજવા આ મદદ કરે છે. કેમ લોકો લોકશાહી તરફ આકર્ષાયા?
અને આજે જે રાષ્ટ્રવાદ, પોપ્યુલિઝમ, ઓળખની રાજનીતિ વધી રહી છે, એને પણ કદાચ છેલ્લા માણસ સામે થાઇમોસના પુનરુત્થાન તરીકે જોઈ શકાય. લોકો ફરીથી ગરિમા અને ઓળખ માંગી રહ્યા છે.
બરાબર, કદાચ વૈશ્વિકરણ અને ભૌતિકવાદ સામેની પ્રતિક્રિયા
શક્ય છે.
આ પુસ્તક એ પણ સમજાવે કે કેમ વૈચારિક યુદ્ધો પૂરા થયા પછી પણ ધાર્મિક કે વંશીય સંઘર્ષો ચાલુ રહે છે. કારણ કે એ લોકોને ઓળખ અને સંઘર્ષની જરૂરિયાત પૂરી પાડે છે, જે કદાચ શાંત સમાજ નથી આપતો.
અને સૌથી મહત્વનું, આ આપણને આપણા પોતાના મૂલ્યો પર વિચારવા મજબૂર કરે છે. શું ખાલી આરામ અને સુરક્ષા પૂરતા છે? શું જીવનમાં કોઈ મોટા હેતુ, કોઈ સંઘર્ષની જરૂર નથી?
હા, આ વ્યક્તિગત અને સામાજિક બંને સ્તરે વિચારવા જેવું છે. વિદેશ નીતિમાં પણ માત્ર હિતો નહીં, પણ ગરિમા અને ઓળખ જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ એવું આ પુસ્તક સૂચવે છે.
ખરેખર આ પુસ્તક ભલે વિવાદાસ્પદ રહ્યું હોય, પણ એણે જે સવાલો ઉઠાવ્યા છે એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. મારા માટે આમાંથી સૌથી મહત્વની વાત પેલી થાઇમોસ ઓળખની ઝંખના અને એ કેવી રીતે બધું ચલાવે છે એ છે. અને છેલ્લા માણસનો વિચાર, એ ખરેખર ડરાવણો પણ છે.
અને મારા માટે એ વિચારવાની હિંમત કે ઇતિહાસનો કોઈ અંત હોઈ શકે, અને એ પણ ઉદાર લોકશાહી, અને પછી એ જ સફળતાની સંભવિત નકારાત્મક બાજુ પર આટલું ગંભીર ચિંતન, આ થાઇમોસ અને છેલ્લા માણસ વચ્ચેનો જે તણાવ છે એ જ આ પુસ્તકને આજે પણ જીવંત રાખે છે, આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ વિચારવા મજબૂર કરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.
અંતિમ સંગીત.